રાજકોટમાં પૂજ્ય ભાઈશ્રીનું પર્યુષણ પર્વ સમયસાર 320 ગાથા પર પ્રવચન સળંગ પ્રવચન નંબર 150.
ઉપાસના કરવી એટલે નિશેષપણે ઉપયોગને અંતર્મુખ કરી અને ઉપયોગને ભગવાન આત્મામાં જોડવો એનું નામ યોગ છે. અને એ ઉપયોગ આત્માથી અનન્ય થઈને અનુભવ થાય તેને યોગી કહેવામાં આવે છે. અનંત કાળથી ઉપયોગનો દુરુપયોગ જીવ કરી રહ્યો છે. એનો ઉપયોગ છે એને તો જાણવા જતો નથી અને જેનો ઉપયોગ નથી જ્ઞાનનો એ તરફ એનું લક્ષ્ય જાય છે અને ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે એમાં અહમ બુદ્ધિ કર્યા વિના રહેતો નથી. એ ઉપયોગ આખો ઉપયોગ કઈ પણ બાકી રાખ્યા સિવાય નિમિત્તનું ભેદનું લક્ષ્ય છોડી અને અંતરમાં આવીને ઉપયોગમાં ભગવાનના દર્શન થાય તેને પરમાત્મા માંગલી કહે છે. એને પર્વ પ્રગટ થયો, એના ઘરમાં પર્યુષણ પ્રગટ થયા. ચારે તરફથી શુદ્ધ આત્માની ઉપાસના કરવી અંતર્મુખ થઈને એને પર્યુષણ પર્વ કહે છે. અને એ મુનિરાજને 10 પ્રકારના ધર્મો હોય છે ચારિત્રની દશામાં. એમાં આજે ઉત્તમ સંયમ ધર્મનો દિવસ છે. 10 લક્ષણ પર્વમાં 6ઠો દિવસ ઉત્તમ સંયમ ધર્મનો છે. આત્મ સ્વભાવની શુદ્ધા જ્ઞાન પૂર્વક શુભાશુભ ઈચ્છાઓને રોકીને આત્મામાં એકાગ્ર થવું જે પરમાર્થે ઉત્તમ સંયમ ધર્મ છે. અને જ્યારે એવો વિતરાગ ભાવ ન થઈ શકે ત્યારે સમ્યક શ્રદ્ધા જ્ઞાન પૂર્વક અશુભ રાગને છોડીને છકાઈ જેવોની રક્ષાનો શુભ રાગ હોય છે આવે છે. શુભ રાગને મુનિ મહારાજ કરતા નથી, પણ સવિતો દશામાં એ છકાઈ જીવની રક્ષાનો વિકલ્પ ઉઠે છે. શુભ રાગ હોય છે એને વ્યવહાર સંયમ કહેવામાં આવે છે. વિતરાગતા તે નિશ્ચય સંયમ છે અને શુભ રાગ તે વ્યવહાર સંયમ છે. શ્રી આચાર્યદેવ સંયમ ધર્મનું વર્ણન કરે છે. જેનું ચિત્ત દયાથી ભીજાયેલું છે અને જે સમિતિમાં પ્રવર્તમાન છે તથા ઇન્દ્રિય વિષયોનો ત્યાગ છે એવા મુનિવરોને સંયમ ધર્મ છે. એકલા વિષયોનો ત્યાગ નથી, પણ ભાવ ઇન્દ્રિયનો પણ અંતર સન્મુખ થઈને ભાવ ઇન્દ્રિય રોકાઈ ગઈ તેને ભાવ ઇન્દ્રિયનો ત્યાગ કર્યો ઇન્દ્રિયને જીતી એમ કહેવામાં આવે છે. એવા મુનિવરોને સંયમ ધર્મ છે એમ મહામુનિઓ કહે છે. જેઓને આત્મભાનપૂર્વક વિતરાગ ભાવરૂપ અકશાય કરુણા પ્રગટિ છે, દયા કહો કે કરુણા કહો, શુદ્ધ આત્મામાં રાગની ઉત્પત્તિ ન થવી તેને પરમાત્મા અહિંસા દયા ને કરુણા નિશ્ચયથી કહે છે. તેમને કોઈ પ્રાણીને દુઃખ દેવાનો વિકલ્પ જ થતો નથી, જેથી તેમનું ચિત્ત દયાથી ભીજાયેલું છે એમ કહેવાય છે. રાગ ભાવ તે હિંસા છે. આ વાત જગતે સાંભળી નથી. શુભ રાગની ઉત્પત્તિ થવી તે પરમાત્મા એને નિશ્ચયથી હિંસાના પરિણામ કહે છે. જયપુરથી લગભગ 100 કિલોમીટર માવેલી છે ત્યાં એક બનાવેલું છે ભગવાન મહાવીરનું ચિત્ત ચક્ર નીકળ્યું હતું ને ત્યારે, એમાં અહીંયા લખેલું છે. એમાં એમાં એમ લખેલું છે કે ખરેખર રાગની ઉત્પત્તિ થવી તેને પરમાત્મા હિંસાના પરિણામ કહે છે. રાગની ઉત્પત્તિ ન થવી અને સ્વભાવને આશ્રય વિતરાગ ભાવની પ્રગટતા થવી તેને પરમાત્મા અહિંસા કરુણા દયા કહે. આત્માની દયા પાળીની એક સમય માત્ર. આપણ આત્મા છે એની દયા એને આવતી નથી. કહે છે કે રાગ ભાવ તે હિંસા છે, કેમ કે તેમાં પોતાના આત્માના ચૈતન્ય પ્રાણ ભણાય છે. નિશ્ચયની વાત સાંભળવાય મળે ની એ નિર્ણય ક્યારે કરે, અનુભવ ક્યારે કરે, વ્યવહારની વાત ઠામ ઠામ જીનાગમમાં પણ, હજારો લાખો કરોડો શાસ્ત્રોમાં પણ વ્યવહારની વાત આવે, પણ શુદ્ધ નહીં નો ઉપદેશ તો વિરલ છે. ક્યાંક ક્યાંક કોઈ જગાએ દ્રવ્યાનુયોગના શાસ્ત્રોમાં એ વાત આવે. તેથી તેમાં સ્વજીવની દયા નથી, રાગ આવે પર જીવને બચાવવાનો એમાં સ્વદયા નથી. વિતરાગ ભાવ તે સાચી દયા છે, એ સંવર વિતરા છે. વિતરાગ ભાવ તે સંવર વિતરા છે અને રાગ ભાવ તે આશ્રવ ને આશ્રવ પૂર્વક બંધ થાય છે, ભાવ બંધ થાય છે અને નવા કર્મ ના બંધ પણ કારણ થાય છે. વિતરાગ ભાવ તે સાચી દયા છે, કેમ કે તેમાં સ્વ કે પર કોઈ જીવોની હિંસાનો ભાવ, રાગ ભાવમાં તો હિંસાનો ભાવ કયો અને વિતરાગ ભાવમાં કોઈની હિંસા નથી, સ્વની હિંસા નહીં ને પરની હિંસા પણ એમાં નથી. એવી વિતરાગી દયાથી જેનું ચિત્ત, જેનું એટલે મુનિરાજનું ચિત્ત ભીંજાયેલું છે તે મુનિવરોને ઉત્તમ સંયમ ધર્મ છે. અને સંપૂર્ણ વિતરાગ ભાવ ન હોય ને રાગની વૃત્તિ ઉઠે ત્યારે એ પણ નૈસર્ગિક છે. રાગનો સ્વભાવ હોય ત્યારે ઉત્પન્ન થાય છે, એનો કરતા આત્મા નથી, પરમાર્થ એનો જાણનાર પણ નથી, છતાં એને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. અને આત્માને જ્ઞાન જાણે એને કેવું નિશ્ચય છે. એ રાગની વૃત્તિ ઉઠે ત્યારે પાંચ સમિતિમાં પ્રવર્તવારૂપ શુભ ભાવ હોય છે, તેને પણ સંયમ ધર્મ કહેવાય છે. નિશ્ચય ધર્મ જેને સંયમ પ્રગટ હોય તેને શુભ ભાવ હોય, સાધકની દશામાં તેને પણ વ્યવહાર સંયમ કહેવામાં, નિશ્ચયની સાથે છે માટે તેને વ્યવહાર કહેવામાં આવે. પરમાર્થે તો વિકરાગ ભાવ તે ધર્મ છે, રાગ તે ધર્મ નથી. ઇન્દ્રિયોના વિષયોને કે જીવ હિંસાનો તો વિકલ્પ મુનિઓને હોય જ નહીં, પરંતુ જોઈને ચાલવું ઇત્યાદિ પ્રકારના શુભ વિકલ્પ આવે તેને પણ તોડીને છોડીને સ્વભાવ તરફ ઢળવાનો પ્રયત્ન વર્તે છે. એટલે અંશે વિકલ્પનો અભાવ કર્યો એટલે અંશે વિતરાગી સંયમ ધર્મ છે. શ્રીમદ રાજચંદ્રજી અપૂર્વ અવસરમાં કહે છે, સમ્યક દ્રષ્ટિ સંયમની ભાવના ભાવે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એમાં સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા બે શબ્દ છે. જીન આજ્ઞાને ઓળંગી જાય છે, ઉલ્લંઘન કરે છે અને સ્વરૂપનું લક્ષ્ય થતું નથી. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો આમાં તેઓ શ્રી એમ ભાવના કરે છે કે જ્યાં સુધી વિતરાગ ભાવે સ્વરૂપમાં ન ઠરી શકાય ત્યાં સુધી સ્વરૂપના લક્ષે આત્માના લક્ષે વ્યવહાર સંયમના લક્ષે નહીં, સ્વરૂપના લક્ષે અને જીન આજ્ઞા અનુસાર જિનેન્દ્ર ભગવાન તીર્થંકર ત્રણ લોકનો નાથ એને જે આજ્ઞા આપી છે કે તું મારું લક્ષ કર્મ, તું તારા સ્વભાવનું લક્ષ કર, પર દવાઓ દુગઈ આ સાક્ષાત ત્રણ લોકનો નાથ હોય અને એના તરફ લક્ષ જતા રાગી પ્રાણીને રાગ થયા વિના રહેતો નથી, માટે મારું લક્ષ પણ છોડી દે તો એ મારી આજ્ઞામાં આવ્યો એમ કહેવાય. જે મારું લક્ષ કરે ને એ લક્ષને જ્ઞાન માને તે મારી આજ્ઞાની બહાર છે. જેના આજ્ઞા અનુસાર સંયમના હેતુએ યોગનું પ્રવર્તન હો, અહીં જેના આજ્ઞા તરફનું લક્ષ છે તે પણ શુભ ભાવ છે. જીન આજ્ઞા તો એમ છે કે મારું લક્ષ છોડ ને મારા લક્ષ્ય શુભ ભાવ થાય એનું પણ લક્ષ છોડી દે. એ કરવાનો વિષય તો નથી, પણ તારા જ્ઞાનમાં જાણવાનો વિષય પણ શુભ રાગ નથી. તારા જાણવાનો વિષય જ્ઞાનાનંદ પરમાત્મા છે, એને જાણતું, એને જાણતું વિતરાગમાં પ્રગટ થશે. આજ્ઞા તરફનું લક્ષ્ય છે તે પણ શુભ ભાવ છે, તેની ભાવના નથી. શુભ ભાવની ભાવના નથી. અપૂરો અવસર એવો ક્યારે આવશે કે ક્યારે સ્વભાવમાં ઠરી જાઉં, ક્યારે સ્વભાવમાં લીન થાઉં, એ ભાવના છે. પાંચ મહાવ્રત ક્યારે આવશે ને ક્યારે વ્યવહાર આવશે નિશ્ચયપૂર્વક નો એની ભાવના ન હોય. ભાવ આવી જાય પણ ભાવના તો શુદ્ધાત્માની જ હોય. ભાવનું જ્ઞાન હોય પણ ભાવની ભાવના ન હોય. પાંચ મહાવ્રતના પાંચ સમિતિના ભાવો આવી જાય શુભરાગ, પણ એની ભાવના ન હોય. ભાવનું જ્ઞાન હોય, ભાવના તો શ્રીકાળી દ્રવ્યની જ હોય, તે પણ શુભ ભાવ છે, તેની ભાવના નથી. આ સાધકને શુભ રાગની ભાવના હોતી નથી. ભાવના તો એક શુદ્ધાત્માની એ ભાવે છે. હું તો નિરંતર શુદ્ધાત્માને ભાવું છું. ચૈતન્ય સ્વરૂપ, ચૈતન્ય વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. શુભ રાગ નહીં કરતો નથી, શુભ રાગને જાણતો નથી, અને વિતરાગ પર્યાય પ્રગટ થઈ એને પણ જાણવા રોકાતો નથી. હું તો વિતરાગી પ્રતિમાને જાણવા જાઉં છું, એમાં વિતરાગ ભાવ પ્રગટ થાય છે. વિતરાગ ભાવનું જ્ઞાન પણ રહે છે અને થોડો રાગ છે એનું પણ જ્ઞાન એને હોય છે, પણ એ જ્ઞેયનું અવલંબન નથી. અવલંબન ધ્યેયનું અને જ્ઞાન જ્ઞેયનું થઈ જાય છે તે જે સમયમાં. પણ પરતર્ફનો તે વિકલ્પ પણ ક્ષણે ક્ષણે કરતો જાય. શ્રીમદ રાજચંદ્રજી થયા એકાવતારી પુરુષ, ગ્રસ્ત જીવન હતું, ઓળખા એ ઓળખે ને બાકી રહી ગયા. કેમ કે બાહ્ય જીવન ગ્રહસ્થિનું એવું છે કે ગ્રહસ્થિ છે એક નાની તરીકે ઓળખાવવા બહુ મુશ્કેલ છે. કેમ કે એના અનેક પ્રકારના ઉદય ભાવ ઔદયિક ભાવ પણ પરાશી દેખાતા હોય, એને દેખે છે એની પરિણતિને દેખી શકતો નથી. પણ પર તરફનો તે વિકલ્પ પણ ક્ષણે ક્ષણે ઘટતો જાય છે. સંવર પૂર્વક નિર્જરા શુદ્ધિ ની વૃદ્ધિ અને અશુદ્ધિ ની હાનિ સમય સમયે ધ્યાન કરે છે સવિકલ દશામાં, એને ક્રમે ક્રમે તેનો અભાવ થઈ અને સંપૂર્ણ વિતરાગ ભાવે આત્મ સ્વરૂપમાં લીનતા પ્રગટ થઈને કેવળ જ્ઞાન થાય તેની ભાવના છે. આત્માની આત્માની ભાવના ભાવતા લહે જીવ કેવળ જ્ઞાન રે, આત્માની ભાવના છે, શુદ્ધાત્માની ભાવના છે. હું શુદ્ધાત્મા છું એવો વિકલ્પ છે એ શુદ્ધાત્માની ભાવના નથી. પણ એ વિકલ્પ તોડીને સ્વરૂપની લીનતા રમણતા શુદ્ધ ઉપયોગની દશા તેને આત્માની ભાવના કહેવામાં, અને એ ભાવના ભાવતા શુદ્ધાત્મામાં એકાગ્ર થતા અંતર મૂર્તમાં તો કેવળ જ્ઞાનનો ફરકો થાય છે અને શુદ્ધ જ્ઞાનનો અભાવ થાય છે, અપૂર્ણ જ્ઞાનનો વેગ થાય છે અને પૂર્ણ જ્ઞાનની પ્રગટતા થાય છે. એને આત્મ ભાવના કહેવામાં, આત્મ ભાવના ભાવતા લહે જીવ કેવળ જ્ઞાની, આત્મ ભાવના છે. આત્મામાં લીન થવું તેને આત્માની ભાવના કહેવામાં આવે છે. એ નિમિત્તને ભાવતો નથી, રાગને ભાવતો નથી, ભેદને ભાવતો નથી, તો અભેદની ભાવના ભાવે છે. અભેદની ભાવના ભાવતા પર્યાયથી અભેદ થઈ જાય છે. ગુણથી અભેદ તો છે પણ પૂર્ણ કેવળ જ્ઞાનની પર્યાયથી પણ આત્મા ભેદ થાય ને પરમાત્મા દશા પ્રગટ થાય છે તેની ભાવના છે. એવા વિતરાગ ભાવની પહેલા ઓળખાણ કરવી જોઈએ. વિતરાગ તે ઉત્તમ ધર્મ છે, રાગ તે ધર્મ નથી, પણ વિતરાગતા તે વિતરાગતા આત્માને આશ્રય થાય છે. માટે એ વિતરાગ ભાવને પરમાત્મા ધર્મ દશા કહે છે. એ વિતરાગ દશા ચારિત્રની પ્રગટ થવાનું હેતુ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શન કેમ પ્રગટ થાય? એના માટે સમયસાર શાસ્ત્ર પરમાગમ એની 320 ગાથા, સર્વ વિશ્વ જ્ઞાન અધિકારની 320 ગાથા, એના ઉપરના પૂજ્ય ગુરુદેવના પ્રવચનો છે. ચક્ષુના દ્રષ્ટાંતે આત્મા અકર્તા છે, જ્ઞાતા છે એમ પ્રતિપાદન કરે છે. માનું 119 બધા આગળ આવો. અમૃતચંદ્ર આચાર્ય સંતો કહે છે, આવો આવો, આ પદ તમારું છે, આ પદ તમારું છે, આગળ આવો, પરથી ખસો અને સ્વભાવમાં આવો. આગળ આવવાની વાત હોય ને. માનું 119 જુઓ. આ અંદર એવી રીતે જ્ઞાન પણ પોતે નેત્રની માફક જેમ ચક્ષુ છે એ દ્રશ્ય પદાર્થને કેવળ દૂર રહીને માત્ર દેખે છે, પણ એ નેત્રમાં કરવું ને વેદવું નેત્રમાં નથી. એમ આ જ્ઞાન ભગવાન જ્ઞાન સ્વરૂપી જે આત્મા છે એ જ્ઞાન પણ પોતે દેખનાર જાણનાર હોવાથી કર્મથી એટલે ભાવ કર્મથી દ્રવ્ય કર્મથી લોક કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે વિખ્યાતના પરિણામથી ભગવાન આત્મા ત્રણેકા ભિન્ન છે. અવ્રતના પરિણામથી પણ આત્મા ભિન્ન છે. કષાયને યોગના પરિણામથી પણ ભગવાન આત્મા ભિન્ન છે. પણ ભિન્નનું એ ભાન કરતો નથી. અત્યંત ભિન્નપણાને કારણે નિશ્ચયથી તેને કરવા વેદવાને અસમર્થ હોવાથી જ્ઞાયક ત્રિકાળી ભગવાન નિષ્ક્રિય આત્મા તો રાગને કરતો નથી, અસમર્થ છે. રાગને કરવું એવો આત્મામાં કોઈ ગુણ નથી. જેમ જ્ઞાન ગુણ તો છે, જાણવું તો જ્ઞાન આત્મામાં અને જ્ઞાનમાં થાય છે, પણ એ જ્ઞાનમાં જાણવાની ક્રિયા થાય અને ઉપરાંત રાગને પણ કરે એ કહે છે કે અસમર્થ છે, અશક્ય છે. વેદવાને અસમર્થ છે રાગ, અને રાગ નું પણ દુઃખ એને આત્મા વેદતો નથી. રાગ અને રાગ નું પણ દુઃખ એને જે વેદતો નથી, અવેદક છે, તે જ આત્મા આત્માને ઉપાધિ છે. અસમર્થ હોવાથી ત્રિકાળી નાયક ભગવાન નિષ્ક્રિય છે, એ તો રાગ ને ન કરે. પણ જ્ઞાન નામનો ગુણ છે એ પણ રાગ ને કરતું નથી, અને સદુપયોગ પ્રગટ થાય એ પણ રાગ ને કરતું નથી. અને અજ્ઞાની પાસે સામાન્ય ઉપયોગ છે, ભલે સદુપયોગ ન હોય તો પણ એની જ્ઞાનની પર્યાયમાં માત્ર જાણન ક્રિયા છે, પણ રાગ ને કરવાની ક્રિયા એમાં ભાગતી નથી. એ ઉપયોગમાં ઉપયોગ છે, પણ ઉપયોગ માત્ર રાધી નથી. ક્રોધ ક્રોધમાં છે, નિશ્ચય ક્રોધ ઉપયોગમાં નથી, એવી દશા છે. એનો સ્વીકાર કરે, આવું અવિપરીત જ્ઞાન જેને થાય તેને શુદ્ધ ઉપયોગ દશા પ્રગટ થાય છે. સ્વીકારી દ્રવ્ય તો રાગને કરે નહીં, જ્ઞાન ગુણ રાગને ન કરે. શુદ્ધ ઉપયોગ જેને પ્રગટ થાય એ તો રાગને કરે નહીં, એને તો પ્રશ્ન છે નહીં. પણ જે ઉપયોગ દરેકની પાસે છે એમાં જાણવાની ક્રિયા થાય છે, પણ એ રાગની વિકાસને કરે એવો ઉપયોગમાં પણ ધર્મ નથી. ઉપયોગમાં જાણન ધર્મ છે, પણ રાગને કરવું એ પ્રગટ ઉપયોગમાં પણ નથી. જાણવું જાણવું ને જાણવું, આત્મા ચેતન, એનો ગુણ ચૈતન્ય, અને એની પર્યાયમાં પણ જ્ઞપ્તિ પ્રગટ થાય છે. જાણવાની ક્રિયા, જાણવાની ક્રિયામાં કરોતી ક્રિયાનો અભાવ છે, અને કરોતી ક્રિયામાં જાણવાનો અભાવ છે. બે સાથે હોવા છતાં જ્ઞાન ઉપયોગ રાગને કરતું નથી, અને જ્ઞાન ઉપયોગ રાગને જાણવા રોકાય તો પણ સદુપયોગ થતો નથી. એ ઉપયોગ અંદરમાં વળે, અને જે ઉપયોગ જેનો છે ઉપનાયક પરમાત્માને જયારે જાણે ત્યારે તેને શુદ્ધ ઉપયોગ સંવર્ધા પ્રગટ થાય છે. અસમર્થ હોવાથી કર્મ ને કરતું નથી અને વેદતું નથી. પાનો 120 પણ શુદ્ધ ઉપયોગ થતો નથી. એ ઉપયોગ અંદરમાં વળે, અને જે ઉપયોગ જેનો છે ઉપનાયક પરમાત્માને જયારે જાણે ત્યારે તેને શુદ્ધ ઉપયોગ સંવર્ધા પ્રગટ થાય છે. અસમર્થ હોવાથી કર્મ ને કરતું નથી અને વેદતું નથી. પાનો 120 આ ભગવાન આત્મા બધાને ભગવાન કહીને બોલાવે ગુરુદેવ તો. ભાઈ શ્વેતાંબર ના આવ્યા પેલા આવેલા સુંદર માં કે ચાલો સાંભળીએ, તો ખરા પાલિતાણા થઈને કે બાર ગામ જતા હોય તો એ સાંભળી લઈ કે કાનજી સ્વામી અહીંયા છે. પેલા સ્થાનક માંથી હતા અને પછી એક કન્વર્ટ થઈને દિગંબર થયા સમયસાર ના પ્રતાપે. તો આપણે સાંભળીએ ઈ જ્યાં સાંભળવા બેઠા અને વાણી આવી, ભગવાન આત્મા, બધા આત્મા ભગવાન. અરે અમને આ ભગવાન કહીને બોલાવે, આ પુરુષ કોણ છે? અમને પામર ન કહ્યું, તમે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છો એમ કહેતા નથી, તમે કર્મના બંધવાળા છો એમ આને શબ્દ નીકળો નહીં, અને શુભાશુભ ભાવના કરનાર તમે છો એમ નીકળો નહીં અવાજ આવ્યો, તમે ભગવાન છો, જ્ઞાન રૂપી લક્ષ્મીવાન તમે છો, આ પુરુષ કોણ છે? બસ એ શબ્દ સાંભળો અને અપનાવી લીધા ગુરુદેવને. ભગવાન આત્મા કર્મથી અત્યંત ભિન્ન છે, કથંચિત ભિન્ન ને કથંચિત અભિન્ન એમ છે નહીં. આ રાગ થી આત્મા સર્વથા ભિન્ન છે. અરે યાદ વાત માં કથંચિત આવે છે એને ઓળંગીને તમે કઈક અંત માં આવી જા. કર્મ થી એટલે રાગ થી, ભાવ કર્મ થી અત્યંત સર્વથા ભિન્ન છે. જે જેનાથી ભિન્ન હોય એને કેમ કરે? આ પદાર્થ આત્મા થી અત્યંત ભિન્ન છે તો આત્મા કરે ક્યાંથી? એને એમ ભગવાન આત્મા જ્ઞાનમય જે આત્મા છે એ રાગ થી પુણ્ય પાપ ના પરિણામ થી અત્યંત સર્વથા ભિન્ન ભિન્ન ને ભિન્ન છે. એમાં પ્રદેશ ભેદ છે, દ્રવ્ય થી ભિન્ન, ક્ષેત્ર થી ભિન્ન, કાળ થી ભિન્ન ને ભાવ થી પણ ભિન્ન છે. બેસું કઠણ ને બેસે ન્યાલ થઈ જાય. આત્મા કર્મ થી અત્યંત ભિન્ન છે, ભિન્ન નો સ્વીકાર થાય છે. ભિન્ન તો છે, ભિન્ન કરતો નથી. ભિન્ન કરે તો પૂરું પર્યાયમાં અભિન્ન નો દોષ આવી જાય. જીવનભાઈ ન્યાય સમજાણો. રાગ થી જો અભિન્ન થયો હોય તો ભિન્ન કરવાનો પ્રશ્ન આવે, પણ રાગ થી તો અભિન્ન થયો નથી, ભિન્ન જ છે. પણ અભિન્ન ની જે ભ્રાંતિ હતી એ ટળતા આયા. હું તો પૂર્વે પણ રાગ થી ભિન્ન ને વર્તમાનમાં પણ રાગ થી ભિન્ન ને કદાચ બે ચાર ભાવ થશે તો પણ રાગ થી તો હું ભિન્ન રહેવાનો છું, અભિન્ન થવાનો નથી. કે છે અત્યંત ભિન્ન. આ એકાંત નહી થાય ને કે આ સમય એકાંત થાય છે. અસ્થિ નાસ્ય અનેકાંત કે આત્મા જ્ઞાન ગુણ થી અભિન્ન છે અને ભાવ કર્મ થી અત્યંત ભિન્ન છે એને અસ્થિ નાસ્તિ અનેકાંત કહેવામાં આવે છે. સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા એ બે ભાવ વડે એક ભાવ ની સિદ્ધિ થાય છે. આત્મા જ્ઞાન થી અભિન્ન છે અને રાગ થી ત્રણે કાળ ભિન્ન જ છે. જળ એવા રાગ થી આત્મા જો અભિન્ન હોય તો આત્મા જ પોતે જળપણાને પામે, પણ એમ તો કોઈથી બનતું નથી. તમે લેવા છો ને ગર્ભ આવી ગર્ભ જ મેં ભૂલી ગયા, ભૂલી ગયા ને. લોકોને હા ભણવું છે તો લેતા આવજો કાલે. કઈક પદ બોલે તો સારું. અજ્ઞાની જીવ સ્વરૂપને ભૂલેલો આવા પર્યુષણ પર્વમાં અપૂર્વ અવસર એવો ક્યારે આવશે કે મને આત્માર્થી જીવને તો ભાવના શુદ્ધ આત્માનું સ્વરૂપ શું એનો અનુભવ કેમ થાય? બે જ વાત શીખવાની તાલાવેલી છે. શીખવા જેવું બે જ છે, શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને એનો અનુભવ પ્રત્યક્ષ કેમ થાય, અને પ્રત્યક્ષ પહેલા પરોક્ષ અનુભવ કેમ થાય? પહેલા પરોક્ષ અનુભૂતિ થઈ જાય છે, પછી પ્રત્યક્ષ અનુભૂતિ આવી જાય છે, થઈ જાય છે. એ બધું શાસ્ત્રમાં છે. ભગવાન આત્મા કર્મથી પુણ્ય પાપના પરિણામથી અત્યંત ભિન્ન છે પ્રભુ. કથંચિત ભિન્ન ને કથંચિત અભિન્ન રેવા દે. દેવસેન આચાર્ય ભગવાન નો એક નય ચક્ર છે, એમાં એમ ફરમાવે છે કે શ્યાદવાદ નો અભાવ હોવા છતાં પણ નિશ્ચયાભાસ પણ કદી આવતો નથી. કર્મ થી અત્યંત ભિન્ન છે. શ્યાદવાદ માં શ્યાદવાદ જાણવાનો વિષય છે. શ્યાદવાદ થી પદાર્થ ની સિદ્ધિ થાય છે, પ્રયોજન ની સિદ્ધિ એમાં નથી. આત્મા કથંચિત શુદ્ધ અને કથંચિત અશુદ્ધ છે. શ્યાદવાદ થી જોવામાં આવે તો આત્મા દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાય અનાદિકાળ થી અશુદ્ધતા પણ છે. એ કથનચિત શુદ્ધ અને કથનચિત અશુદ્ધ એ પ્રમાણ નું વાક્ય છે, પ્રમાણ જ્ઞાન નો વિષય છે. શ્યાદવાદ એમાં ઉભો થયો એટલું જાણ્યા પછી એમાં આવીને અટકવાનું નથી. એમાં આવે છે જીવ પ્રથમ, પ્રથમ જીવ એમાં પરથી જુદો પાડવા માટે એટલું આવી જાય છે. પણ પછી જેને સમય દર્શન થવાનું છે એને વિચાર ખોટી નિશ્ચય તરફ જાય છે કે શુદ્ધ જ છું અને હું અશુદ્ધ નથી. એકાંતવાદમાંથી અનેકાંતમાંથી એકાંત કાઢે છે. એને આત્માનો અનુભવ થતા સમ્યક એકાંત પૂર્વક અનેકાંત નું પછી જ્ઞાન થાય છે. પેલું અનેકાંત પ્રમાણ નથી પણ પ્રમાણ નો પક્ષ છે. શુદ્ધ છું અશુદ્ધ નથી, પૂર્ણ છું અપૂર્ણ નથી, અબદ્ધ છું ને બદ્ધ નથી, અકર્તા છું કરતા નથી, અભોગતા છું ભોગતા નથી. એ બે પ્રકારના વિધિ નિષેધ ના વિકલ્પ છૂટી ને અનુભવ થાય છે ત્યારે બે નો પાછો જ્ઞાતા રહે છે. કરતા કરતા ને ભોગતા ભોગતા નો જ્ઞાતા રહે છે, કોઈ નહીં પક્ષ ઉભો થતો નથી. આત્મા અત્યંતથી અત્યંત ભિન્ન છે કર્મથી, ભાવ કર્મ રાગથી અત્યંત ભિન્ન. એકાંત થશે, સમય એકાંત થશે. ભાઈ પ્રભુ સાંભળ, એકલો ભિન્ન એવે નહીં. આ ગુરુદેવ ના વચનો છે. આ વચનો કેના છે? ભવાણિયા અને સમાધિ રાજકોટમાં સ્મશાન પાસે એનું છે ત્યાં મંદિર. ત્યાં એક ભીટ ઉપર લખેલું હતું, હવે તો તે પછી પાણી આવ્યું ઘૂસાયું. એમાં એમ લખેલું હતું કે જ્ઞાનીના વચન છે તે આદમ છે, જ્ઞાનીના વચન છે તે અનુભવીના વચન એ તે આદમ છે, અહીંયા ગુરુદેવ ના વચન તે આદમ છે. અત્યંત ભિન્ન શબ્દ વાક્યો છે. એકલો ભિન્ન એવે નહીં, આગળ અત્યંત વિશેષણ લગાવ્યું છે. ભિન્ન નું વિશેષણ છે અત્યંત. ભિન્ન એવે નહીં, અત્યંત ભિન્ન છે. આ રાગની હારે એકતા તોડવાનો મહામંત્ર છે. રાગની હારે એકત્વ બુદ્ધિ ની ભ્રાંતિ થઈ છે એ તોડવાનો મહા મંત્ર કે રાગ થી મારો આત્મા ત્રણેકાળ ભિન્ન છે. ભિન્ન છે એવું ભાન નવું થાય છે. ભિન્ન છે એવું ભાન નવું થાય છે. જેમ આંખ દ્રશ્ય પદાર્થ થી ભિન્ન છે, જેમ આંખ ચક્ષુ દ્રશ્ય દેખાવાયુ પદાર્થ એનાથી ભિન્ન છે, તેમ શુદ્ધ જ્ઞાન શીત શુદ્ધ ચિદાનંદમય વસ્તુ ચૈતન્ય રત્નાકર પ્રભુ કર્મથી એટલે પુણ્ય પાપના પરિણામથી અત્યંત ભિન્ન છે. ભાવક ભાવથી ભિન્ન છે અને જ્ઞેય ભાવથી પણ આત્મા ભિન્ન છે. ભાવકનો ભાવ જે રાગ એ જ્ઞાયકનો ભાવ નથી, એનાથી તો ભિન્ન છે. પણ જ્ઞેય ભાવથી ઇન્દ્રિય જ્ઞાન થી પણ ભગવાન આત્મા ભિન્ન છે. એ રાત્રે ચાલતો હશે, હું આવી શકાતો નથી. આ દ્રશ્ય પદાર્થ થી ભિન્ન છે, તેમ શુદ્ધ ચિદાનંદમય વસ્તુ ચૈતન્ય રત્નાકર પ્રભુ કર્મ થી અત્યંત ભિન્ન છે. કર્મ ચેતના છે, રાત કર્મ ચેતના છે, એમ ઇન્દ્રિય જ્ઞાન પણ કર્મ ચેતના છે, જ્ઞાન ચેતના નથી. જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે ને આનંદ આવે એવા જ્ઞાનના પરિણામને પરમાત્મા જ્ઞાન ચેતના કહે છે. જે જ્ઞાનની પર્યાયમાં આકુળતાનું વેદન આવે એ બધું કર્મ ચેતનામાં અને કર્મ ફળ ચેતનામાં જાય છે. ઈશ્વરભાઈ એમ શુદ્ધ ચિદાનંદ ભાઈ વસ્તુ બરાબર છે. ઇન્દ્રિય જ્ઞાન ને તો ત્યાં સુધી કહ્યું કે જૂના કર્મ નું એક કાર્ય છે અને નવા કર્મ ના બંધ માં એક કારણ થાય છે, ત્યાં સુધી પંચાધ્યાયે કહ્યું છે. પદાર્થથી ભિન્ન છે તેમ સચ્ચિદાનંદની વસ્તુ ચૈતન્ય રત્નાકર પ્રભુ કર્મ થી અત્યંત ભિન્ન છે, જ્ઞાન થી અભિન્ન અને રાગ થી ભિન્ન. ભિન્ન કે સર્વથા ભિન્ન, તો સર્વથા ભિન્ન હોય એને આત્મા કહે. શાંતિભાઈ કહેજો, આ સર્વથા ભિન્ન છે કે નહીં? આ તો કે છે કે આને તો ન કરે, એ જરા પૂરું આકરું લાગે. જ્ઞાન પૂર્ણ જીવ રાગ ને કરતો નથી. પ્રભુ કર્મ થી અત્યંત ભિન્ન છે, પર પદાર્થ થી અત્યંત ભિન્ન છે. અત્યંત ભિન્નપણા ને કારણે જીદે એટલે કારણે જેમ આંખ દ્રશ્ય પદાર્થ ને દેખે ખરી, દ્રશ્ય પદાર્થ ને દેખે ખરી પણ કરે કે વેદે નહીં, તેમ ભગવાન આત્મા, જ્ઞાનવાન આત્મા, જ્ઞાનમય આત્મા પર પદાર્થ ને દેખે જાણે ખરો પણ પરને કરતો કે ભોગવતો નથી, ભોગવી શકતો નથી. કોઈને થાય કે દેખવા જાણવાની પોતાની ક્રિયા કરે તો પછી ભેગું પરનું પણ કરે કે ન કરે, જાણવાની ક્રિયા કરે એની આરે લાગણી કરે એમ રાખો ને, એમ અજ્ઞાની દલીલ કરે છે. સમાધાન, પોતાના પરિણામ ને ભલે કરે ને ભોગવે, પોતાના પરિણામ ક્યાં હશે? સમ્યક જ્ઞાન ચારિત્ર ના પરિણામ કે આત્મા અસ્તિત્વ હોવાથી આત્માના પરિણામ છે. એને કરે ને એના ફળ ને આનંદ ને ભલે ભોગવે, એ અહીં નિર્મળ પરિણામ ને કરવા ભોગવવાની વાત છે. તો કલાક ફેરો કે નહીં, રાગ ને કરવા ભોગવવાની વાત અહીંયા નથી. એ તો અસત્ય છે, અસમર્થ છે. આત્મા રાગ ને ઉત્પન્ન કરે અને રાગ ના ફળ ને દુઃખ ને ભોગવે એને અમે આત્મા જ કહેતા નથી, એ તો અનાત્મા છે. અમે આત્મા રાગ ને કરતો નથી એમ કહી છે. ભોગવવાની વાત, મલિન ની વાત નથી. આત્મા પરને દેખે જાણે એટલા સંબંધ માત્ર થી પરનું કરે ને પરને વેદે એ ક્યાંથી આવ્યું? રાગ ને જાણે એટલો વ્યવહાર સંબંધ છે, પણ જાણે ખરો ને રાગ ને કરે ખરો એમ છે નહી, જાણે જ ને કરે નહી, જાણે પણ કરે નહી. ખરેખર તો રાગ ને જાણતું નથી જ્ઞાન, રાગ જણાય છે એવા જ્ઞાન ને જાણે છે જ્ઞાન, રાગ જેમાં જણાય છે એવા જ્ઞાન ને જ્ઞાન જાણે છે. અને એ જ્ઞાન માં રાગ નું નિમિત્ત કહીને ઉચ્ચાર થી એમ કહ્યું કે રાગ ને જાણે છે, જાણે છે નૈમિત ભાવ ને, અને ઉચ્ચાર થી રાગ ને જાણે છે એમ કહેવામાં આવે છે. કડક થી પડી જાય એ વાત છે. કિશોરભાઈ ને કડક થી પડી ગઈ. ઉપયોગ સૂક્ષ્મ કરે તો સમજાય એવું. એટલા સંબંધ માત્ર થી પરનું કરે ને પરને વેદે ક્યાંથી આવ્યું? આ પરને દેખું એવો તો એનો સંબંધ છે, પણ એટલા સંબંધ માત્ર થી તે પરનું શું કરે? કઈ ન કરે. શું તે હાથ પગ ને હલાવે, આંખ ને હલાવે કે બોલે? કઈ ન કરે, જે ચીજ છે એને દેખે છે, પણ દેખવા છતાં તે પરનું કઈ કરી દે એમ નથી. આત્મા દેખનારો હોવા છતાં અત્યંત ભીનપણાને લીધે તે કર્મને કરતો નથી, રાજાદીને કરતો નથી, દ્રવ્ય કર્મને કરતો નથી, ભાવ કર્મને કરતો નથી. એ જ્ઞાન આત્માને જાણતા જાણતા એ રાગ થાય, એ જ્ઞાનમાં જણાય, એવા જ્ઞાનને જાણે છે તો નિમિત્ત દેખીને રાગને પણ જાણે છે એમ કહેવામાં આવે છે. જ્ઞાન કહ્યું ખરું ને? જ્ઞાન એટલે જ્ઞાન સ્વભાવી આત્મા, જ્ઞાન એટલે જ્ઞાન સ્વભાવી આત્મા. આ એને પરને દેખવા જાણવાનો સંબંધ તો કયો વ્યવહાર કેવો, પણ નિશ્ચયથી તેને દેખવા ઉપરાંત પર વસ્તુને કરવા વેદવાની, કરવા વેદવાની અસમર્થતા છે. કર્મને કરે ને કર્મને વેદે એવી એને અસમર્થતા છે. જ્ઞાન સ્વરૂપી પ્રભુ, જ્ઞાન સ્વરૂપી પ્રભુ કર્મનો ઉદય થાય એને જાણે, પણ કર્મના ઉદયને જે કરે કે વેદે એની એને અસમર્થતા છે. જેથી જ્ઞાન અર્થાત આત્મા કર્મને કરતો કે વેદતો, કર્મના બે પ્રકાર છે, કર્મના ઉદયને કરતો નથી અને ભાવ કર્મના ઉદયને પણ કરતો નથી. એક ઉદય કર્મમાં છે અને બીજો ઉદય થાય છે પર્યાયમાં. એ બે પ્રકારના ઉદયને આત્મા કરતો નથી. ઉદય એટલે પ્રગટતા, રાગની પ્રગટતાને ઉદય કહેવામાં આવે. હવે આવી વાત વિચારો, ધંધા આડે નવરો થાય તો એને સમજાય ને, તો 10 દિવસ તો માંડ માંડ કાઢે. પાછા ઘરવાળા કે 10 લક્ષણી પર્વત છે, હવે તો પરિક્ષણ પર્વમાં તો જાઓ તમે, બાકી તો 380 દિવસ ધંધામાં પીડ્યા છો, પણ પર્યુષણ પર્વમાં તો જાઓ. કેમ કે એને પાછું દુકાને મોડા જાય તો વાંધો આવે, બકરો ઓછો થાય, પૈરાવણ ખબર છે ત્યાં લોક કટાઈ ઘણો વધારે. સાચીદાર તો સાચી સલાહ આપે કે ના આપે? કેવળ સાનુભવ જ્ઞાન એટલે જ્ઞાન સ્વભાવી આત્મા. એને પરને દેખવા જાણવાનો સંબંધ તો કયો, તેને દેખવા ઉપરાંત ઉદય તેને જાણે, પણ કર્મના ઉદયને તે કરે પેદે એમ પ્રથમ. તેથી જ્ઞાન અર્થાત આત્મા, કર્મને એટલે રાગને. આ બધી આખો જે વેપાર ધંધાની ધમાલ ચાલે છે ને, પોતે દુકાનના સ્થળે બેઠો હોય ને માલ આવે ને જાય, કીધો ભાઈ માલ આવે ને જાય, પૈસા આવે ને ટેબલ ઉપર બેઠો હોય, માલ આવે ને જાય, પૈસા આવે ને જાય. હું તો જાણનાર છું, માનો કરનાર નથી. ટેબલ ઉપર બેઠા બેઠા કરતા બધી છૂટી જાય અને પરને જાણવાનું લક્ષ છૂટી જાય તો જ્ઞાયક નું લક્ષ આવી જાય. અહીંયા ખુરશી ઉપર બેઠા બેઠા અનુભવ થાય, અનુભવ માટે એને મંદિરમાં આવવાની જરૂર નથી, આત્મામાં જવાની જરૂર છે. અને આત્મા તો નિરંતર 24 કલાક પોતાની પાસે છે અને દર્શન દેવા તૈયાર જ છે. આ દર્શન લેતો આત્માના દર્શન ન લેવા એને પરમાત્મા પ્રમાદ કહે છે. પ્રમાદની વ્યાખ્યા શું? કે ભગવાન આત્મા દર્શન થઈ ગયો છે પણ દ્રષ્ટિ અહીંયા જતી નથી, નો સ્વીકાર કરતો નથી, પરમાત્મા જિંદગી કાઢે છે. અથવા એક પૈસાનું ખર્ચ નહીં, કોઈ દેખે નહીં, એમાં સેલ ટેક્સ નહીં, કમાણીમાં આનંદ આવે. ભાઈ એમાં સેલ ટેક્સ ખરો, ઇન્કમ ટેક્સ, સ્વાધીન, સ્વાધીન ને સ્વાધીનતામાં કામ થઈ જાય. આત્મા જીવ એને જાણે ખરો, પણ જાણવા ઉપરાંત બધાને કરીને વેદે એવો તો સ્વભાવ નથી. આ જેમ અગ્નિ વગેરે દ્રષ્ટ પદાર્થને કઈ કરતી નથી તેમ ભગવાન આત્મા, પાનું 121, આત્મા કર્મ કે કર્મ થી પ્રાપ્તિ જો એ કોઈને કરતો કે ભોગવતો નથી. પરંતુ કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ વાળું હોવાને લીધે, જ્ઞાન માત્ર કે ત્યાં બધું એમાંથી કચરો કાઢી નાખો. કચરો તો કાઢ્યો પણ આગળ વિશેષણ મૂકો, કેવળ માત્ર જાણવું, જાણવું ને જાણવું, કથનચિત કરવું ને કથનચિત જાણવું એ સ્વભાવમાં નથી, સરળતા જાણવું છે. પરંતુ કેવળ ઓનલી માત્ર જ્ઞાન માત્ર સ્વભાવ જ્ઞાન ગુણથી આત્મા ભરેલો છે, જેમ ખરી ચૂનો સફેદ ગુણથી ભરેલું દ્રવ્ય છે એ ભગવાન આત્મા જ્ઞાન ગુણથી ભરેલું પદાર્થ દ્રવ્ય છે. એ જ્ઞાનની સાથે અનંત ગુણ અભિના ભાવે લઈ લેવા, કેમ કે જ્ઞાન પ્રગટ લક્ષણ છે, એના દ્વારા જીવ સમજી શકે છે. એટલે જ્ઞાનની પ્રધાનતાથી વાત કરે છે, બાકી જ્ઞાનની સાથે આનંદ છે, પ્રભુત્વ, વિભુત્વ, ચારિત્ર એવી અનંત શક્તિઓ વિરાજમાન છે. કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ, જાણવાના સ્વભાવ, જાણવું એ સ્વભાવ છે, રાગને કરવું એ સ્વભાવ નથી, એ તો અજ્ઞાન છે. કર્મના બંધને તથા મોક્ષને, કર્મના ઉદયને તથા નિદ્રાને કેવળ જાણે છે. કર્મનો બંધ થાય દ્રવ્ય કર્મનો એને જાણે, કર્મ છૂટે નિદ્રા થાય મોક્ષ થાય એને જાણે, કર્મના ઉદયને પણ જાણે. ઉદયમાં જોડાય નહીં, કર્મના ઉદયમાં જોડાય તો એ કર્મના ઉદયને જાણતો નથી. કર્મને ક્યારે જાણે કે કર્મનો લક્ષ છૂટી આત્માનો લક્ષ થાય, કર્મના ઉદયમાં જોડાય નહીં અને ઉપયોગ આત્માની સન્મુખ રાખતો એ કર્મના ઉદયને ને નિર્જરાને માત્ર જાણે છે, પણ એને કરતો ભોગવતો નથી. તથા કર્મના ઉદયને તથા નિર્જરાને કેવળ જાણે છે, પ્રસંગિત કરે, પ્રસંગિત જાણે. તો શાદવાદ છે કે ન શાદવાદ નથી. આ જોયું આત્માનો કેવળ ઓનલી માત્ર ફક્ત જ્ઞાન માત્ર સ્વભાવ છે, જેમ ચક્ષુનો દેખવાનો સ્વભાવ છે એમાં જ્ઞાનનો સ્વભાવ, માત્ર આત્માને જાણતા જાણતા પર પદાર્થ એમાં જણાય એવો જાણવાનો સ્વભાવ, એ પણ કરવાનો સ્વભાવ નથી. કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ છે, જાણવા માત્ર સ્વભાવ છે. એટલે શું કે રાગાદી કરવાનો આત્માનો સ્વભાવ, તો પછી રાગને કોણ કરે છે એ પ્રશ્ન આવે. કે તો રાગને કરે છે કોણ, તો રાગને આત્મા કરતો નથી અને માત્ર રાગને જાણે છે તો કરે છે કોણ. પર્યાય પર્યાયને કરે છે સત્સંગની યોગ્યતાથી, ક્ષણિક અશુદ્ધ ઉપાદાન ભાવ કર્મને કરે છે અને ક્ષણિક અશુદ્ધ ઉપાદાન એ દુઃખને ભોગવે છે. પણ એનાથી આગળ વધીને વિચાર કરવામાં આવે તો એ પૂતગલ જ રાગને કરે છે અને પૂતગલ જ ફળને ભોગવે કરે છે. ભોગવે આત્મા રાગને કરતો નથી, એના ફળને ભોગવતો પણ નથી. પર વસ્તુ તો ક્યાંય દૂર રહી, પર વસ્તુ તો દુકાન નો વેપાર તો કેનો ક્યારે રહી ગયો, કપડાનો વેપાર મોટર સ્પેર પાર્ટ નો વેપાર, હીરા નો વેપાર, એ તો ક્યાંય નો ક્યાંય રહી ગયો. ખરેખર તો એ મહાવીર ક્ષેત્ર માંથી ગુરુદેવ એમ બોલ્યા મરાડ માં કે અમને શ્રીમંદર ભગવાન ને અહીંયા બોલ્યા છે, જાઓ ભરત માં જાઓ. હા, આજે વિદ્યાનો પ્રોગ્રામ બરાબર. આજે એક અપેક્ષા એ પરોક્ષ અને એક અપેક્ષા એ પ્રત્યક્ષ દર્શન દેવાના છે વિદ્યા દ્વારા, બરાબર. હમણાં જાહેરાત થશે શું કહ્યું. મલાડમાં ગુરુદેવ બોલ્યા, ફરમાયું કે ગુરુદેવ ની વાણી, અરે શ્રીમંદર ભગવાન ની વાણી મેં માયું કે આ ભાવિ તીર્થંકર છે, એ અહીંથી ભરતમાં જઈ અને કુંકુન ભગવાન ના શાસન ને દીપાવશે. કુંકુન આચાર્ય ભગવાન જે છે એના શાસન ની વૃદ્ધિ કરશે. એના ઉપરથી અમે એમ જાણીએ છીએ કે એ શ્રીમંદર ભગવાને અમને અહીંયા બોલ્યા છે. કેને માટે બોલ્યા? એને માટે બોલ્યા કેમ કે એવો એક નિમિત્ત સહજ બને છે કે જ્યારે ઘણા જીવોની યોગ્યતા પાકી ગઈ હોય, એકાદ બે ભવ, એકાદ બે જીવ નહીં પણ ઘણા જીવો નિકટ ભવી હોય, ત્યાં જ સમોષણ જાય છે. શંકર ભગવાન નું સમોષણ ક્યાં જાય? કે નિકટ ભવી જીવ પાત્ર હોય ત્યાં જાય છે. એમ ગુરુદેવ નો જન્મ જે અહીંયા થયો ભારતમાં, એનું એક કારણ કે ઘણા આસન ભવ્ય જીવો પણ અહીંયા એની રાહ જોતા હતા. યોગ્ય નિમિત્તને મળી જાય છે ઉપાદાનની તૈયારી હોય તો નિમિત્તને શોધવું પડતું નથી. અને ઉત્કૃષ્ટ મનુષ્યની આંખ એ જ્ઞાનીને ઓળખી કાઢે છે, એના ઉપર અનંત શ્રદ્ધા આવી જાય છે. એના વચનના યોગે એની વાણીમાં શુદ્ધાત્માના ધબકારા એ જાણી લે છે અને ઓળખી કાઢે છે અને એનો સમાગમ કરીને પોતાનું રીત કરે છે. આવો અહીંયા ભારતમાં પ્રવાહ ચાલે છે. અનાદિથી ચોવીસ તીર્થંકરના જન્મ અહીંયા થાય છે, અમેરિકા, રશિયા કે ચીનમાં થતા નથી. એમ જ્ઞાનીઓનો પ્રવાહ અત્યારે પંચમ કાળમાં છૂટક છૂટક થાય છે. ચોથા કાળમાં તો ધારાવાહી હોય છે, પણ છૂટક છૂટક તો જ્ઞાનીઓ અહીંયા પાકે પાકે ને પાકે જ છે. અને એના દ્વારા બીજા જીવો પણ પોતાનું આત્મહિત કરી લે છે. તો કહે છે આ જોયું, આત્માનો કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ છે, જાણવા માત્ર સ્વભાવ છે. હવે કરતા બુદ્ધિ છોડી દે ને, કે રાગ ને હું નહીં કરું તો રાગ નું શું થશે? રાગ ને કરવાની વિપરીત માન્યતા છોડી દે, રાગ રહેશે, રાગ આવીને જશે પણ રાગ ટકવાનો નથી. આત્મા ટકે છે અને આત્માને આશરે જ્ઞાન પ્રગટ થાય પણ સાદી અનંતકાળ ટકે છે. પરાચિત રાગ એક સમયના આયુષ વાળો છે, અનાદિ અનંત આયુષ વાળો છે. અને શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય તે સાદી અનંતકાળ ના આયુષ વાળો છે અને પરાચિત રાગ એક સમયનો આયુષ વાળો છે. એક સમય પછી તો એનો નાશ થઈ જાય. કે રાગાદી કરવાનો આત્માનો સ્વભાવ નથી. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે. અત્યારે તું મોટું ધોવા જાય નહીં. હું એ જ્ઞાતા ને તું પણ જાણી અને પોતે પણ જ્ઞાતા છે એમ જાણે છે. જ્ઞાયકની સન્મુખ થઈને તો એનો મોક્ષ થઈ જાય છે. પેલા નિમિત્ત થી વાત આવે કે અરિયંત જ્ઞાતા છે, હું પણ જ્ઞાતા છું, પછી અરિયંત નું લક્ષ છૂટી જાય છે. પેલા નિમિત્ત નું લક્ષ આવે છે, નિમિત્ત નું લક્ષ છૂટી જાય છે, અને શુદ્ધ આત્મા નું લક્ષ થઈને એને આત્માનો અનુભવ થાય છે. જોયું, આત્માનો કેવળ જ્ઞાન માત્ર સ્વભાવ છે, જાણવા માત્ર. એટલે શું કે રાગાદી કરવાનો આત્માનો સ્વભાવ પર વસ્તુ તો ક્યાંય દૂર રહી. આત્માનો રાગ કરવો એ સ્વભાવ નથી, કેવળ જ્ઞાન સ્વભાવ પણ કહ્યું ને. મતલબ કે જાણે સૌને પણ કરે કોઈને નહીં. આવી વાત વિષય વાસનાના કાળે સંયોગને દેખે શું કહ્યું? સાધકની વાત કોઈ અપૂર્વ છે? અજ્ઞાની એ ગરીબમાં ઘર પણ બેસે નહીં. વિષય વાસનાના કાળે, વિષય એટલે પર પદાર્થને જાણવાની ઈચ્છા, તેને વિષય કહેવામાં આવે છે. વિષય વાસનાના કાળે સંયોગને દેખે પણ તે સંયોગને અને સંયોગી ભાવ જે વાસના તેને કરતો નથી, રાગને કરતો નથી. વિષયની વાસનાનો અસ્થિરતાનો જ્ઞાની હોય સાધક એને ભાવ આવે છે, પણ સંયોગ અને સંયોગી ભાવ એ વાસનાનો પાપના પરિણામને આત્મા કરતો નથી, ભોગવતો નથી, એના એ ફળને ભોગવતો નથી. એ તો આનંદને ભોગવે છે અને દુઃખને જાણે છે. આનંદને તો ભોગવે છે, દુઃખને જાણે છે. દ્રષ્ટિ અપેક્ષા એ દુઃખને ભોગવતો નથી, અસ્થિરતા એ દુઃખને ભોગવે છે એમ પણ કહેવામાં આવે છે. પણ એ વખતે અભોગતા ધર્મવાદી સાક્ષી છે, પણ દુઃખમાં એકાકાર થતો નથી. સામી ચીજને કરતો ને ભોગવતો દેખાય છે ને, રોટલા દાળ શાક ભાત એનો રસ ભોગવે છે ને. ચાંદીની થાળીમાં વાટકો આવ્યો, કેને જો ચામડાની આંખે એ જ્ઞાની ઓળખી શકાતા નથી. અહીં કહે છે એ જ્ઞાન સ્વભાવી આત્મા, એનો જ્ઞાન માત્ર સ્વભાવ હોવાથી પરને કરતો ને ભોગવતો નથી, માત્ર જાણે છે એ વાત આવી. હવે આ જે ચાર લીટી છે એ આખા શાસ્ત્ર નો સાર ચાર લીટીમાં આવે છે. વખત અત્યારે પૂરો થઈ ગયો. આ ચાર લીટીમાં આખા 12 નો સાર આવવાનો છે. એ કાલે આવશે. કાલે આવશે એટલે શું કે કાલે બધાએ આવું પ્રમાણ કરવો નહીં.